લૂકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય, લૂકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય 11-19.
ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. લૂક 11-19 અધ્યાય 11, જ્યારે 17. યરુશાલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે બેઠો એટલે 10 રક્તપિતિયાઓ તેને સામા મળ્યા. તેઓએ વેગળા ઊભા રહીને ઘંટો પાડીને કહ્યું કે હે સ્વામી, મારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંના એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે દ્રષ્ટાંત ધનવંત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃહની હતો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણાને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. ઈશ્વર પિતા તેના વચનો પર પુષ્કળ આશીર્વાદ આપો.
પ્રાર્થના કરીએ. દયાળુ ને કૃપાળુ પ્રભુ, આ સંગતને ને મારી ઈશ્વર પિતા નિર્બળ જાતને તમારા હાથમાં સોંપું છું પ્રભુ. તમારા ગૌરવી વચનો ઈશ્વર પિતા પામનાર હું કોણ, પણ પવિત્ર આત્મા દેવ તમારું સામર્થ્ય આપો, કૃપા આપો ઈશ્વર પિતા, અને મુજબર અને નિર્બળની સહાય કરો. ને પ્રભુ, મારા મુખ દ્વારા પ્રભુ તમે બોલો અને બધા પ્રભુ સાંભળે તેવી કૃપા કરજો. તમારા હાથમાં સોંપાતા પિતા મારી પ્રાર્થના મારા સ્વામી પ્રભુ ઈસુમાં બાપ સાંભળો ને માન્ય કરો. આમેન. પુનઃ આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. અને ભજનિક ભાઈ બહેનોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે મારા સંદેશાનો જે વિષય છે, વિષય શું હોઈ શકે? આપણા જીવનમાં ઈશ્વરે જે કાર્ય કર્યું છે એના તરફ દ્રષ્ટિપાત કરીએ તો ઈશ્વર આપણને હજારો જીભો આપે અને જગતની 6000 ભાષાઓ આપણને આપે તો પણ પ્રભુનો આભાર માનવાના માટે ઓછા પડે, એટલી બધી ઈશ્વરની કૃપા, એટલો બધો ઈશ્વરનો પ્રેમ, એટલી બધી ઈશ્વરની દયા, એટલો બધો ઈશ્વરનો આશીર્વાદ, એટલી બધી ઈશ્વરની સંભાળ આપણા પર છે. એક બાજુ પુનનિયમના 23મા અધ્યાયમાં 1-14 કહે છે કે મેં તારી બાજુ જીવન મૂક્યું છે, તે એક બાજુ જીવન મૂક્યું છે, બીજી બાજુ મરણ મૂક્યું છે. એક બાજુ કૃપા મૂકી છે, બીજી બાજુ કોપ મૂક્યો છે. એક બાજુ શાશ્વત જીવન છે, સદાકાળ બનનાર અગ્નિ છે, અને પ્રભુના દીકરા દીકરી તરીકે બાઇબલના વચનો આપણને આપતા ઈશ્વર પિતાએ આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે કે યુ સિલેક્ટ, તું પસંદ કર કે તારે શું પામવું છે, શું તારે અનંત જીવન પામવું છે, શું તારે નરી કૃપા પામવી છે કે તારે મરણ અને નરે શ્રાપ પામવો છે. અને જેમ આદમની આગળ આખો ઈડન ગાર્ડન એદન બાગ ખુલ્લો હતો, સૂચના પીતી છતાં પણ આદમ પાપને વશ થઈને એ પરીક્ષણમાં પડ્યો અને એક પાપની આડી ભીંત ઈશ્વર અને માણસની વચ્ચે રચાઈ ગઈ. પણ એ પાપની આડી ભીંતને તોડવાની જરૂર હતી ત્યારે, પ્રભુ ઈસુને આ જગતમાં ઈશ્વરે મોકલ્યા અને એ જાજા વર્ષો નથી થયા. આપણે બીસી તરીકે બિફોર ક્રાઇસ્ટ એ રીતે ઓળખીએ, પણ હજી તો 12,000 વર્ષો થયા છે. કદાચ પથ્થર નાખીએ તો એ વર્ષના અંત સુધી પહોંચે એટલા નજીકના ગાળામાં પ્રભુ ઈસુ માનવ પુત્ર રૂપે માનવ દેહે આપણને મળ્યા અને આપણા જીવન પર એમણે જે કૃપા કરી, એમણે જે દયા કરી અને આપણને અનંત જીવનનો જે માર્ગ બતાવ્યો, આ જીવનમાં અહર્નિશ અહર્નિશ રાત અને દિવસ ઈશ્વર પિતાનો આભાર માનીએ તો પણ ઓછા પડે નહીં. જે વચનો વાંચ્યા ગયા મહિનામાં મારું જ્યારે સંદેશો હતો ત્યારે, ખ્રિસ્તી વ્યક્તિએ સતત પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનાનું શું મહત્વ છે એના વિશે મેં વાત કરી હતી કે ખુદ પ્રભુએ એમના જીવન દ્વારા ઉત્તમ ઉદાહરણ આપ્યું છે, કારણ કે એમનું જીવન પ્રાર્થનાવાદી હતું. જ્યારે જીવનમાં એમને પોતાને ખૂટતું લાગે ત્યારે એકાંતમાં જાય, દેવને પ્રાર્થના કરે, અને પ્રાર્થના કરી માટે મેં કહ્યું હતું કે પ્રભુને હાથમાં ખીલા ખાવાનું સામર્થ્ય દેવ બાપે પૂરું પાડ્યું. તો સતત પ્રાર્થના કરવી જોઈએ, પ્રાર્થનામાં લાગુ રહેવું જોઈએ. અને જ્યારે મિત્રો આ બધા જે આ બેઠા છો, મારા વાળા ભાઈઓ અને બહેનો, આબાલ અને વૃદ્ધ, તમારા જીવનમાં નરી નીતરતી નીતરતી કૃપા હું જોઈ શકું છું. ત્યારે ઈશ્વર પિતાએ જ્યાં જે વચનો આપ્યા એ વચનો આપણને સંપૂર્ણ લાગુ પડે છે કે જીવનમાં ક્ષણે ક્ષણે પળે પળે ઈશ્વર પિતાનો પ્રભુ બાપનો આભાર માનવો જોઈએ. એક એક ક્ષણે એક એક પળે પ્રભુ બાપનો આપણે આભાર માનવો જોઈએ. અને જો પ્રભુ બાપનો આપણે આભાર માનીએ તો એક વિદેશીને સમૂહનીને ઈશ્વરે જે આશીર્વાદ આપ્યો કે જા તારા વિશ્વાસે તને બચાવ્યો છે ને પ્રભુ, એની સાથે થયા એમ પ્રભુ આ વચનોના આધારે જીવન જીવીએ તો આપણી સાથે થાય. રક્તપિત્યના જીવનો તમે કદાચ નજીકથી નિહાળ્યા હોય તો ધન્યવાદ, પણ તમે રક્તપિત્તગ્રસ્તના જીવનો જો નજીકથી નિહાળો તો આપણને કમકમા આવી જાય, આપણે ધ્રુજી જઈએ. હું ઇન્ડિયામાં જે સેવા કેટલી કરું છું રક્તપિત્તગ્રસ્તોની વચ્ચે, મારી પાસે ખાલી બતાવવા માટે હું ફોટા લાવ્યો છું કે ઘણી વખત જ્યારે એમના આપણે જીવનો જોઈએ ત્યારે આપણે ધ્રુજી જઈએ. અમદાવાદમાં બે વસાહતો છે, કુબેરનગરમાં એક વસાહત છે અને બીજી વસાહત અમરાઈવાડીમાં છે. કુબેરનગરમાં 185 સભ્યો રહે છે, કુબેરનગરમાં 480 છે. ઈશ્વરની કૃપાથી આજે રક્તપિત્તની સંખ્યા ઘટતી ગઈ છે, પણ જે છે એમને જ્યારે જોઈએ છે ત્યારે આપણને એમ થાય કે એ દુઃખ અને દર્દ કેવી રીતે સહન કરતા હશે. અને આ તો યહોવાનો આદેશ હતો, પાપનું કે જે પરિણામ હતું. અને તમે લેવીના પુસ્તકમાં તમે જુઓ, ગણનાના પુસ્તકમાં જુઓ તો છાવણીમાંથી આ રક્તપિત્તગ્રસ્ત હોય એને બહાર કાઢી મૂકવામાં આવતા હતા, એમને બહાર ધકેલી દે. એ છાવણીમાં ના રહી શકે, એ જુદા રહે, અલગ રહે. અને એ પ્રભુ ઈસુના વખતમાં 2000 વર્ષ પર એ સમાજથી અલગ થયેલા, સમાજમાંથી ધિક્કારાયેલા, દૂધકાળેલા, કાળી મૂકેલા 10 રક્તપિત્તગ્રસ્તો ગામની બહાર જ હતા. અને તે વખતે પ્રભુ કદાચ એમના શિષ્યોની સાથે ત્યાંથી જતા હશે, સમૃદ્ધિ ગાલી જતા હશે ને કોઈ ગામમાં બેઠા ત્યારે એની ભાગળમાં એમને એ રક્તપિત્તગ્રસ્તોને અંદર ગામમાં રહેવાનો અધિકાર નહોતો. અને એમણે પ્રભુને બૂમ પાડી ઘાંટો પાડ્યો. ભૂમની આગળનો જે શબ્દ છે ઘાટો, જેટલું જોર હશે એટલા જોરથી એમણે ઘાટો પડે કે ઓ પ્રભુ અમારા પર દયા કર. કેટલા બધા એ દયાહીન બની ગયા છે સમાજે અને ગામે, કેટલા ક્રૂર બનીને એમને ધક્કો મારીને બહાર કાઢીને કાઢી મૂક્યા છે. કે પ્રભુ અમારે કશું નહીં, પ્રભુ તું અમારી પર દયા કર. મેં સાંભળ્યું છે કે તું દયા કરવામાં ઉતાવળો છું, તું કૃપા કરવામાં ઉતાવળો છું, અમારા પર તું દયા કર. અને એક બાતમી મહિનો અવાજ ગઈ વખતે સાહેબે સરસ કહ્યું કે એક બાતમી મહિનો અવાજ જો પ્રભુએ ટોળામાં સાંભળ્યો તો 10 રક્તિત ગ્રસ્ત હતા, 10 વંચિતો હતા, અસ્પૃશ્યો હતા, એક સાથે કહ્યું કે પ્રભુ અમારા પર દયા કર. અને ત્યાં આ માણસનો દીકરો એટલો જ દેવનો દીકરો પ્રભુ ઈસુ એકમાત્ર શબ્દ એમને કહે છે. અને જ્યારે આ રક્તિત ગ્રસ્ત ઘાટો પાડીને કહ્યું કે સ્વામી તું જ અમને બચાવી શકીશ, કોઈ સ્વામી એટલે ધણી, તું જ બચાવી શકીશ, અમારા પર દયા કર. ત્યારે જેમના આંગળા ખરી ગયા હશે, જેમના પગ સડી ગયા હશે, જેમનું નાક જંતુએ કરડી ખાધું છે, જેમના ફૂટ કપાઈ ગયા છે, સડી ગયા છે, એમની પાસે જઈને પ્રભુ ઈસુ પ્રભુ માત્ર આટલું જ કહે છે કે જાઓ તમે તમારા શરીરને યાજકને દેખાડો. પ્રભુના શબ્દમાં કેટલું સામર્થ્ય છે. તમે જાઓ. અને તે વખતે રક્તપિત્તમાંથી શુદ્ધ થયા છીએ એનું પારખું કરવા માટે ત્યાં દિનકર સાહેબ જેવા, જયંતિભાઈ જેવા, આપણા હેન્ડુ સાહેબ જેવા યાજકો હતા, એમની પાસે જવું પડે અને બતાવવું પડે કે ભાઈ યુ ચેક, તમે આ ચેક કરો, અમે આ રક્તપિત્તનો રોગ સમૂળગો મટી ગયો છે. અને એ બરાબર તપાસ કરે તો જ એમને સ્વીકારે, નહીં તો ફરી પાછા એમને બહાર ધકેલી મૂકે. એટલે પ્રભુ છે એ માણસની નીતિ રીતિ જાણતા હતા કે હું મટાડીશ, પણ જો યાજકો એમને પ્રમાણપત્ર નહીં આપે તો સમાજ સ્વીકારશે નહીં. અને એટલા માટે કહે છે કે યાજકોને જઈને તમે તમારા શરીરો બતાવો. અને કેવો ગજબનો એ ચમત્કાર, એ જે ચમત્કાર છે તે કેવો ગજબનો છે કે તેઓ રસ્તે ચાલતા ચાલતા જતા હતા, રસ્તે ચાલતા ચાલતા યાજકોને બતાવવા જતા હતા અને ત્યાં જ એમનો જે રોગ છે રોગ નિર્મૂળ થવા લાગ્યો, એ રોગ મટવા લાગ્યો. એમના આંગળા સડી ગયેલા ત્યાં નવા આંગળા આવી ગયા, એમના પગ કોઈ ગયેલા એ દૂર થઈને નવી ચામડી આવી ગઈ, એમનું નાક જે તમે એમને જો જુઓ તો ચિતરી ચડે. એક વખતે એક રક્તગ્રસ્ત ભાઈ છે, એમાં રીટાનગરમાં અમરાઈવાડીમાં એમના એમનો પગ આખો સડી ગયેલો અને અંદરથી એક સામળ ભાઈને અમે ત્યાં એમની સેવા કરીએ ત્યારે અંદર અંદર કીડા પેલી ચીપીમાંથી કાઢીએ એ નીકળે નહીં. છેવટે અમે નક્કી કર્યું ચલો એને આપણે રિક્ષામાં બેસાડી અને નારોલ હોસ્પિટલમાં લઈ જઈએ. હવે આવાને તો કોઈ રિક્ષામાં બેસાડે નહીં એટલે એ લોકો ધંધો કરવા માટે રિક્ષાઓ રાખે છે, એ વસાહતમાં સારા જુવાન છોકરાઓ. એમણે એ રક્તપિત્તગ્રસ્તને અમે રિક્ષામાં બેસાડ્યો. હું ને સામળભાઈ બંને જણા એને લઈને નારોલ દવાખાનામાં ગયા. રસ્તામાં રિક્ષા વાઇબ્રેટ થતી હતી, પેલી આમ આમ ઉદે અને એના કારણે એના પગમાંથી જે કીડા પેલા કાળા મોંવાળા ખરે આપણે ધ્રુજી જઈએ, આપણે જોઈ ના શકીએ કરે પ્રભુ આ શું છે પીડા. અને એ રિક્ષાને નીચેનો આખો ભાગ છે તે કેટલાય કીડાઓથી ખદબદવા લાગ્યો. આવો આવો ભયંકર રોગ, પણ પ્રભુએ તો સીધો જ એમને હુકમ કર્યો, આદેશ આપ્યો કે તમે તમારા શરીરો યાજકોને જઈને બતાવો. અને આ 10 જણા યાજકોને બતાવવા માટે એ ગયા ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા એ શુદ્ધ થયા, નિરોગી થયા, 10-એ 10 રોગ છે નિર્મૂળ થયો. અને આપણા દેવને તો પ્રભુને બધું શક્ય, કારણ કે સર્વશક્તિમાન પ્રભુ જેટલી બાપની પાસે સત્તા, જેટલું બાપની પાસે મહાત્મ્ય, એટલી જ સત્તા આ પુત્રની પાસે. અને એ સાજા થયા. અને લગભગ એ યાજકની નજીક પહોંચતા હતા ત્યાં જ એમણે પોતાના શરીરો પર જોયું અને એમને આશ્ચર્ય કે આ શું થયું? જે રોગ અસાધ્ય, અસાધ્ય રોગ, દુરારાધ્ય, અસાધ્ય રોગ કદી ના મટે, કાયમ એના આગળ વાંકા હોય તો વાંકાને વાંકારે. દશે શુદ્ધ થયા. પણ જે હકીકત છે તે નવ ચાર્યા ગયા. કબીરે બહુ સરસ એક જગ્યાએ, કબીર મૂર્તિ પૂજક નહોતા, એ સર્વશક્તિમાન ઈશ્વરને માનતા હતા પણ પ્રભુને નહોતા ઓળખતા. એમણે એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે પૃથ્વી સબ કાગજ કરો, લેખિન કરો બનરાય. આખી જે પૃથ્વી છે પાંચેય ખંડની, એનો એટલો મોટો કાગળ બનાવો, લેખિન કરો બનરાય. જેટલા જંગલો છે એ જંગલોમાં ને ના લાકડા કાપી, વૃક્ષ કાપીને તમે પેનો બનાવો, પેન્સિલ બનાવો. પૃથ્વી સબ કાગજ કરો, લેખિન કરો બનરાય. સાત સમુદ્ર કી મસી કરો, ત્રણ ભાગમાં જે પાણી છે પાણીની તમે સહી બનાવો. પણ પ્રભુ ગુણ લિખા ન જાય. પણ ઈશ્વરના જે ગુણ છે, ઈશ્વર જે કૃપાનો ભંડાર છે, પૃથ્વી જેટલા કાગળથી, બધા સમુદ્રની સહીથી, જંગલના બધા જ વૃક્ષોને કાપીને પેન્સિલો બનાવો તો પણ પ્રભુના ગુણ ગાવામાં એ ઓછા પડે. અને અહીંયા આ દસે સાજા થયા ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે એક જ પાછો ગયો અને તે વિદેશ જ પેલા નવ ચાર્યા ગયા, તો નવ કેમ ચાર્યા ગયા? હું પોતે વિચાર કરતો હતો ત્યારે મને પોતાને કંઈક મારા મનમાં આવું મેં એક અનુમાન બાંધ્યું કે એ જે નવ ચાર્યા ગયા એમાંનો એક હશે. એને આવું વિચાર્યું કે મારી પાસે તો પૈસા છે, હું તો પૈસાદાર છું અને પૈસાથી બધું થઈ શકે છે. હું તો દવાખાને જઈને પણ આ મારા પૈસાના બળે રોગ છે મટાડી શક્યો હોત. અને માણસ પૈસા પર કેટલો મોટો બદાર રાખે છે. આજથી 15-15 વર્ષ ઉપર, હમણાં નહીં, 15-15 વર્ષ ઉપર શાહીબાગ વિસ્તારમાં એક 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 ભગવાન વિશેના ધર્મ વગરનું સંમેલન મળેલું, વૈશ્વિક સંમેલન, અને અમેરિકાથી પણ ત્યાં લોકો આવેલા. અને ત્યાં પેલી એમને એમ કે ચલો ભાઈ છેલ્લે આરતી ઉતારવાની થઈ અને ત્યાં એમણે જાહેર કર્યું કે ભાઈ જે સૌથી વધારે નાણાં આપે એ ઉતારે. અને 1.5 લાખ રૂપિયા એક ભાઈ આપ્યા અને એ લાવો લીધો. પૈસાથી તો એમ કે પરમેશ્વરે ખરીદી શકાય છે. આ એક 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 જે રક્તપિત્ત છે એવું માનતો છે. હું મારા પૈસાથી સાજો થઈ શક્યો તો આમાં કશું નથી. હવે મારી ઓલ્ય માણસને એણે એક 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 જબ્બો પહેરેલો, દાઢી વધેલી, હાથમાં એક લાકડી હતી, ઘેટા પાળ જેવો લાગતો હતો, એને મારે મળવાની ક્યાં જરૂર છે? ગરજમાં જેટલો વૈદ વેરી એ ચાલ્યો ગયો. બીજા એને પોતાના મનમાં વિચાર્યું કે હું તો, તમે તો બધા મિત્રો ગયેલા છો ત્યાં યરુસાલેમમાં, ઇઝરાયલમાં, અને ત્યાં જોયું છે કે ત્યાં તરેહ તરેહની વનસ્પતિ થાય છે, તરેહ તરેહની. તો બીજો છે એ કંઈક વનસ્પતિ વિશે થોડુંક જાણતો હતો તો કે એમાં એ માણસે શું કર્યું? તો હું આ ઝાડના પાંદડા લાવીને એને વાટીને શરીર પર લગાડ મને મટી જાત, એમાં એણે કશું નવું નહીં કર્યું. એ હું વનસ્પતિનો જાણકાર છું, હું મારું રોગ મટાડી શક્યો. બીજો એવું મનમાં વિચારે છે કે મારી તો દવા ચાલતી હતી ને અને હું દવા લેતો તો એ દવાની આ તો અસર થઈ. આ માણસે કહ્યું કે જાઓ આ એચકને બતાવો, એમ તે મટતો છે, આ તો હું ગોળીઓ ખાતો હતો અને એના કારણે મારો રોગ મટી ગયો, હું સાજો થયો છું, મારે એને મળવાની જરૂરી. એને ક્યાં મને ગોળી આપી છે? ગોળી પેલા આયુર્વેદ ડૉક્ટરે આપેલી. એ પણ ત્યાંથી ચાલ્યો ગયો. વળી ચોથો તોવાન મગજનો નીકળ્યો. કોઈ બહુ સરસ કહ્યું છે જંધભાઈ કે મને આ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. તો એ આજે ચોથો જ્યારે તો વિચાર્યું કેમ કઈ કહેવાતી હતી કે આ રોગ મટતો છે એમ કે જાઓ યાજકને બતાવો, એમ કહેવાથી રોગ ના મટે કે છે? એની પાસે શું, એની પાસે એવો એના દીદાર જ એવા હતા, એનામાં શું શક્તિ? હવે એને શું મળવા જવાનું છે એ પણ ચાલ્યો ગયો. પાંચમો વળી કંઈક જુદું જ વિચારતો હતો. આપણી પર જ્યારે આવે છે મુશ્કેલીઓ ત્યારે આપણે અલગ અલગ રીતે વિચારીએ છીએ. પાંચમો તો વિચારતો હતો કે અરે આ તો મારું તો સારું હતું, મારું તો કેટલું મોટું ઘર ને ઘરમાં કેટલી બધી ઝંઝટ, પત્ની કે આ લાવો, દીકરો કે આ લાવો, દીકરી કે આ લાવો, આ ચિંતા પેલી ચિંતા કે છે, આ રોગ હતો એના કારણે મારે તો શાંતિ હતી, એ લોકો કાઢી મૂકેલો ને, હા નહીં દેખું કે નહીં દાજું કે, હું તો મારો બાર પડી રહેતો હતો, નહીં પત્નીનો ત્રાસ, નહીં દીકરા બાળકોનો ત્રાસ, નહીં કોઈનો ત્રાસ, કેટલો શાંતિથી હું જીવતો હતો કે છે. એમાં એને શું કર્યું કે છે? તો એ છઠ્ઠો કંઈક આવું વિચારે છે કે શબ્દ ને શુદ્ધિ વચ્ચે તો આસમાન જમીનનો ફરક. એમ જો કહેવાથી રોગ મટતા હોતો તો પછી આયુર્વેદના બધી આ વૃક્ષોની કોઈ જરૂર જ ના પડે. અને એ પણ ચાલ્યો ગયો. સાતમો કંઈક આવું વિચારતો હતો, આ કે છે રોગ હતો ને મેં બહાર હતા, એને ઈશ્વરે શક્તિ આપી ને એને કહ્યું કે શું થાય, એ શું ઉપકાર કર્યો કે છે. રસ્તે આપણે જતા હોઈએ, કોઈને પકડીને આપણે ચલાપું ના હોય ને ઉચકીને બાજુ પર મૂકીએ, તો કે તો ત્યાં જતો તો રહ્યો, બાજુ પર મૂક્યો. તો પેલો એમ વિચારે છે કે હવે એમાં એને શું નવાઈ કરી છે કે છે, મારી પર કશો કોઈ ઉપકાર નથી કર્યો, સાજો થયો છતાં પણ કે છે ઉપકાર નથી કર્યો. અને આઠમો તો વળી કે છે મૂકોને ભાઈ બધી વાત કે છે, આ તો ખાગનું બેસું દાળનું ભાગવું, આ મારા સાજા થવાનું મારા ભાગ્યમાં લખ્યું છે. એમ કે છે પેલા એ કહ્યું સાજા થવું થઈ જાય, એના એનાથી કશું નહીં થયું કે છે. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કાગનું બેસું દાળનું ભાગવું. અને નવમો તો બધાના કરતા માથાનો નીકળ્યો, સાજો થઈ ગયેલો ને, સરસ આંગળીઓ થઈ ગઈ, એટલે પાછળના દિવસો ભૂલી ગયો. એટલે ભાઈ મને રક્તપિત હતો જ ક્યાં, મને ક્યાં હતો કે રક્તપિત, આ મારી આંગળીઓ જુઓ કે જે મારા હાથ પગ મોડું બધું જુઓ, મને રક્તપિત હતો જ નહીં. નવે નવ પલાયન થઈ ગયા. મારો જે મુદ્દો, મારો જે વિષય તે આ છે કે જીવનમાં પળે પળે ક્ષણે ક્ષણે ઈશ્વર પિતાનો આભાર માનવો જોઈએ. તમારા જીવનમાં જે કાર્ય પ્રભુ કરે છે એના કારણે ક્ષણે ક્ષણે પળે પળે ડગલે ને પગલે પ્રભુનો આભાર માનવો જોઈએ. અને જો પ્રભુનો આભાર માનીએ છીએ તો પ્રભુ વધારે આપણી નજીક આવીને વધારે આશીર્વાદોથી વિસ્તૃત કરે છે. એક મેં જીવનકથા વાંચેલી, અને જીવનકથામાં કંઈક આવું હતું, કોઈ પ્રભુનો સેવક, એણે એક દિવસ માટે વિચાર્યું કે હું પ્રભુનો સેવક છું ને મારી પર પ્રભુની આટલી બધી કૃપા, તો કે છે ભાઈ આજે મને તપાસ કરવા દે કે આજે ઈશ્વર મારી પર કેટલી દયા કરે છે, કેટલા ઉપકારો કરે છે, મને કેટલી રીતે મદદરૂપ થાય છે. અને એણે એણે આગલા દિવસે પ્રાર્થના સાથે સમય નક્કી કર્યો કે આવતીકાલે સવારે 6 વાગે હું ઉઠું અને રાત્રે 8 વાગે પથારીમાં જાઉં, ત્યાં સુધી મારે બરાબર યાદ રાખવું છે કે પ્રભુએ આ 14 કલાકમાં મારા પર કેટલા ઉપકારો કર્યા. અને એ પ્રભુ ઈસુના સેવકે બીજા દિવસે બરાબર યાદ રાખ્યું, ચતુરાઈથી ચકોરાઈથી સવારે 6 વાગે ઉઠ્યો અને રાત્રે 8 વાગ્યાની પથારીમાં ગયો, ત્યારે એણે એ પ્રભુના સેવકે માનવંત સેવકે નોંધ્યું છે કે 860 વખત 860 ટાઈમ 860 વખત ઈશ્વરે મારી પર ઉપકારો કર્યા છે. ગણિતના મારા મિત્રો ભાગી નાખે કે કેટલા એક કલાકમાં ની 60 મિનિટ 61 વખત ઈશ્વરે જીવનમાં ઉપકારો કર્યા છે. 60 મિનિટ પણ ઈશ્વર કહે છે હું એથી આગળ વધું છું. જેમ ગઈ વખતે મેં કહ્યું હતું કે પેલા હેલિયા છે એ ખુમારી રાખતો હતો, એક એને અભિમાન હતું કે મારા ટીચર એ બાળની આગળ નમ્યા નથી. અરે એટલે એહો બાપને છાતી ઠોકીને કહેતા, પ્રભુ મારા ટીચર નહીં નમ્યા, હું એકલો બચી ગયો છું, તમે હવે મને મહેરબાની કરી લઈ લો. એટલે ટાળા પાણી ખર જાય પતી ગયું. પછી દુનિયાનું જે થાય છે, યહોવા કહે છે કે એલિયા ઉતાવળો ના થા, તારા જેવા તો જો 7000 મેં રાખ્યા છે કે જેના પગ બહારની આગળ નમ્યા નથી. અને મિત્રો મેં તમને કહ્યું હતું કે બાઇબલમાં એ 7000 માટે યહોવા શબ્દ 7000 વખત લખાયો છે. એક એક પ્રભુના સેવકની સાથે એક યહોવાનું નામ. આ આપણા જે પ્રભુ છે જીવા તેવા નથી, પણ કરુણતા છે કે ઈશ્વરનો આપણે પ્રાર્થના કરીએ ને પછી આપણે પામીએ. ગઈ વખતે કહ્યું કે પ્રાર્થનાથી આપણે પામીએ છીએ, પ્રભુ પ્રાર્થના સાંભળે છે. અને વૃક્ષને અને પહાડને એ સમુદ્રમાં ફેંકી શકે છે અને આપણી ઈચ્છા ફળીભૂત કરી શકે છે. પણ એના પછી આપણી જે ફરજ શરૂ થાય છે તે મારા વાલા ભાઈઓ અને બહેનો આ કે ઈશ્વરનો જીવનમાં પળે પળે ક્ષણે ક્ષણે આભાર માનવો એ આપણી ફરજ છે. તમે તમારા જીવન આપણે આપણા જીવનો વિશે વિચાર કરીએ. તમે ઘણી પર વિચાર કરો, આપણે બધા સમૂહમાં વિચાર કરીએ કે આપણે કોણ હતા અને ક્યાં છીએ. આપણે કોણ હતા અને ક્યાં છીએ. દાઉદ રાજા તો કે છે કે હું મેદાવાળમાં હતો. હાલેલુયા, કે એ રાજાને આટલી બધી નમ્રતા એના એના હૃદયમાં હતી. હું મેદાવાળમાં હતો, ઘેટા બકરાની પાછળ હું ફરતો હતો. અરે મારા વાલા મિત્રો, સમયના પુસ્તકમાં વાંચીએ તો બહુ સ્પષ્ટ કહ્યું છે કે એના પિતાએ દાઉદ છે, એના પિતાએ દાઉદનો નકાર કરેલો, ઇનકાર કરેલો, એને વિશાત વગરનો ગણેલો. અને જ્યારે સમયને સાઉલ રાજાનો યહોવાએ નકાર કર્યો, એ પર મારે વાત કેવી છે થોડી, કે ગધેડા શોધવા નીકળેલો માણસ, ગધેડા શોધવા નીકળેલો માણસ, કીસનો દીકરો સાઉલ, એના પિતાના ગધેડા ખોવાઈ ગયા ને ગધેડા શોધવા નીકળ્યો. અને આ દેવ આપણા કેવા છે કે ગધેડા શોધવા નીકળેલા માણસને એણે ઈસરાયલના પ્રથમ રાજાનું પદ આપ્યું. પારખું તો કરો, અનુભવ તો કરો. મિત્રો કમનસીબી છે, આપણી કરુણતા છે કે વી ઓલ ઓર આપણે બધા કેવા છે, પેલા આંધળા જેવા, કે આંધળો માણસ આંધળા પેલા 6-7 જણને લઈ ગયા હાથી જોવા માટે. તો જેને પૂછવું હાથીનું પકડ્યું કે તો દોરડી જેવો છે, જેને સૂટ પકડીએ કે તે સાબેલા જેવો છે, જેને પગ પકડીએ કે થાંભલા જેવો છે, જેને કાન પકડે કે આથી સુપરા જેવો છે, જેને પેટ પકડ્યું કે આથી ઢોલ જેવો છે. પણ સમગ્ર હાથીને કોઈ પામી શક્યા નહીં. વી આર આપણે એ પ્રકારના છીએ. મને એક વચન ગમે છે કે મારું પારખું તો કરી જુઓ, એટલે એ લઈને હું ફરું છું. પણ ઉત્પત્તિના પહેલા અધ્યાયથી સઘળું અસ્ત વ્યસ્ત હતું. અને નવું યરુશલેમ ઉત્પત્તિના 22મા અધ્યાયમાં આવે છે, એ બધા વચનોનો જ્યારે હું પારખું કરું, અનુભવ કરું, ત્યારે હું સમગ્ર કયા પ્રભુને પામી શકું છું. તો કિસનો દીકરો સાઉલ એ ગધેડા શોધવા નીકળેલો, પણ સંજોગવશાત એ પેલી પાણી ભરવા આવનાર દીકરીઓ કહે છે કે આજે તો અહીંયા પ્રભુનો સેવક છે, યાજક છે, ને તું જા. અને ત્યાં જાય છે ગધેડા પોતાના ક્યાં હતા એ સાંભળવા માટે. પણ પેલા સમીર કહે છે કે તું રોકાઈ જા, અને એને એ સાઉલને ઇઝરાયલનો પ્રથમ રાજા બનાવ્યો. પણ એનું જીવન જુઓ, મધુરા પાત્રનો કરુણંજન, મધુરા પાત્રનો અધૂરો ઇતિહાસ. ઈશ્વરને એને ત્યજી દીધા પોતાની અકલથી કામ કર્યું. નીતિ વચન ત્રીજા અધ્યાયમાં સ્પષ્ટ કહે છે, પાંચમી કલમમાં, કે તું તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ, તું તેના ઈરાદાઓ શોધ, અને પોતાની અક્કલથી ચાલ્યો. જાતે ને જાતે અર્પણ ચઢાવવા માટે બેસી ગયો અને ઈશ્વરે એનો નકાર કર્યો. ભૂવા અને જાદુગરોને દૂર કરેલા એ જાદુગર બહેનની પાસે ગયો ને એની એને એને વિનંતી કરી, અને ત્યારે કહે છે કે મેં આ સાઉલનો નકાર કર્યો છે ને મારો મનગમતો માણસ મેં શોધ્યો છે. અને સમીર પણ પાછો પડે છે ત્યારે પ્રભુ એને હિંમત આપે છે અને ઈસાઈ બેટલેમીના ઘેર મોકલે છે. અને ઈસાઈ બેટલેમીના તો 8 દીકરાઓ હતા. દાઉદ તો ગયો તો ઘેટા ચારવા. એ અભિનાદાબને, સામાને, એ બધા દીકરાઓને એ સમીરની આગળ લાવે છે. સમીર જોઈને ખુશ થઈ જાય છે, કરે આ ચોક્કસ આ પહેલો દીકરો જે મોટો છે અભિનાદાબ, એ તો આપણો રૂપાળો છે, લાલ ચોર છે, સોલ્જર જેવો છે, પ્રભુ એને પસંદ કર્યો છે. ઈશ્વર કહે છે કે ના જોજે સમીર, એને અભિષિત ના કરતો, મેં એને પસંદ કર્યો નથી. બીજો દીકરો આવે છે એને પણ કે મેં પસંદ કર્યો નહીં. સામા આવે છે એને પણ પસંદ કર્યો નહીં. 7 દીકરાઓ જાય છે, એ હોવા ના કહે છે કે મેં પસંદ કર્યો નથી. સમીર મનમાં ને મનમાં છે તો હવે હવે કરવું શું. એ બેટલેમીને, ઈસાઈ બેટલેમીને પૂછે, ભાઈ હજુ આ 7 દીકરા ગયા, હજી કોઈ દીકરો તારો બાકી છે? તકે એક નાનો દીકરો છે, એ ઘેટા ચારે છે, તકે બોલાઈ જોઈ, પ્રયત્ન કરીએ. એને બોલાવે છે અને ઈશ્વર કહે છે કે સમીર, માણસો જુએ છે તેમ ઈશ્વર જોતા નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, ઈશ્વર હૃદય તરફ જુએ છે. અને એને અભિષિક્ત કર. અને દાઉદને જ્યારે અભિષિક્ત કર્યો અને દાઉદને ઈશ્વરે પોતાના મનગમતા માણસ તરીકેનું પદ આપ્યું, ત્યારે તમે જુઓ કે દાઉદ રાજાએ જે ગીતશાસ્ત્ર લખ્યું છે, ગીતશાસ્ત્રમાં ડગલે ને પગલે એણે ઈશ્વરનો આભાર માન્યો છે. રે મારા આત્મા ઈશ્વરનો આભાર માન, રે મારા આત્મા યહોવાનો આભાર માન, રે મારા આત્મા યહોવાનો આભાર માન, રે મારા આત્મા તેના કરેલા કામો તું ભૂલી ન જા. ડગલે ને પગલે એ પોતે ઈશ્વરનો આભાર માને છે. હમણાં જ આવકારના વચનોમાં પણ આપણે જોયું કે રે મારા આત્મા યહોવાનો આભાર માન, આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતા કરતા તેના આંગણામાં આવો, કારણ કે તમારા મારા જેવા જે છેવાડાના પાત્રો હતા એને પ્રભુએ પસંદ કરીને એને રાજ માન્ય યાજક વર્ગમાં મૂક્યા છે. એને એના ખાસ લોક તરીકે પિતાના પત્રમાં કહે છે કે મારા ખાસ લોક, મારી પસંદ કરેલી પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ, આપણને મિત્રો બહેનો પ્રભુએ એ પદ આપ્યું છે. એ પદને આપણે યાદ રાખીએ. અને એટલા માટે આજે મેં મારા સંદેશાનો વિષય રાખ્યો છે કે જીવનમાં ડગલે ને પગલે ક્ષણે ક્ષણે પડે પડે ઈશ્વરનો આભાર માનો કે પ્રભુ બાપ તમારો આભાર કે આ તમે અમને કૃપા આપી. હું મારા જીવન માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું, સ્તુતિ કરું છું. મને પોતાને આશ્ચર્ય થાય છે, દાઉદ રાજા ડગલે ને પગલે ઈશ્વરનો આભાર માને છે. પણ ઘણી બધી વખત આ બનતું હોય છે. સામસુનની માફક, સાઉલની માફક ઈશ્વર આપણને કૃપા આપે છે, પણ એ કૃપાની આપણે ઉપેક્ષા કરીએ છીએ, અવગણના કરીએ છીએ. આપણે આપણી અક્કલ પ્રમાણે ચાલીએ છીએ અને પ્રભુના માર્ગને આપણે ચૂકી જઈએ છીએ, ત્યારે આપણે એકે બાજુના રહેતા નથી. કેવળ નાશ, નાશ અને નાશ એ જ આપણો અંતિમ મુકામ બને છે, અંતિમ મુકામ બને છે. દાઉદ રાજાના જીવનમાં ઈશ્વરને સમર્પિત થયું. આમોસ પ્રભુ દક્ય છે કે પ્રભુ, હું તો ગોવાળિયો છું, બકરા માટે પેલો ઝાવર પાલો લાવનારો છું, ઝાવર પાલો. હું અપડાઉન કરતો ત્યારે મેમદાદ ભેગ મુસ્લિમ મારા મિત્ર હતા, એ ONGCમાં હેન્ડીકેપ હતા, પણ એ કહેતા હતા કે દાવી સાહેબ હું 30-32 એમ કે બખરા રાખું છું અને હવે ઘેર જઈને હું જાવર પાલો લેવા જઈશ દારી લઈને. તો આમોસ પ્રબોધક કહે છે કે પ્રભુ હું તો ગોવા આવ્યો, હું તો જાવર પાલો લાવનારો, અને આટલું મોટું પદ ઓળંબાની વાત તે મારા મુખમાં મૂકી છે, અને ઇઝરાયલ પ્રજા જે તારી પસંદ કરેલી પ્રજા, આપણે ક્યાં હતા, ક્યાં આવ્યા છીએ, આપણા દુનિયાવી જીવનમાં, જગિક જીવનમાં, પણ આત્મિક જીવનમાં પ્રભુએ આપણને કેટલી બધી કૃપા આપી છે. ખાલી યોહાન 3:16 જો સાંભળજો, કે દેવે જગત પર એટલી પ્રીતિ કીધી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. ઈશ્વરે આજે અમેરિકામાં વસાવીને તમને સરસ ઘર આપ્યા, સુંદર બાળકો આપ્યા. હું ઇન્ડિયા ફોન કરું ત્યારે અને જુવાન દીકરા દીકરીઓના ખૂબ હું વખાણ કરું છું કે અહીંયા બાળકો જુવાનો કોઈ એમને વ્યસન નથી, એ પ્રભુ મંદિરમાં આવે છે બધી પ્રાર્થનાઓમાં અને પ્રભુ મંદિરની બધી કાર્યવાહીમાં ભાગ લે છે, અને એ આ સંગતને આભારી છે. પ્રભુ કહે છે કે જે કોઈ વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે છે. અને રોમનોના પત્રમાં કહે છે કે સારા માણસના માટે તો કોઈ મરવા તૈયાર થાય, સારો માણસ છે એના માટે ન્યાયના માટે કોઈને મરવું ન પડે, પણ જ્યારે આપણે પાપી હતા ત્યારે દેવે આપણા પર પ્રેમ કરીને એના પુત્રને આપ્યો અને આપણી ખંડણી ભરાવી, આપણા માટે એ કેટલી ઉત્તમ બાબત છે. જગિક જીવનમાં તો પ્રભુએ આપણને સુખી કર્યા છે, સારા બાળકો આપ્યા છે, સારી નોકરી આપી છે, સારા ઘરો આપ્યા છે. આજે અમેરિકા આવવાના કેટલા બધા લોકો તમે જો ઇન્ડિયા સરકાર જો દરવાજો ખોલી નાખે તો ઇન્ડિયાના બાવા એ પહેરી જાય. શું એટલી બધી આતુરતા અને એટલી બધી લાલચ છે? ઈશ્વરે તમને હાથ પકડીને કેવા કીડી પર ચડાવ્યા ને આ દેશમાં લાવીને વસાવ્યા, અને પુનર્નિયમ 6 કહ્યું છે કે જે દેશ તારો નથી, જે દેશના ઘરો તારા નથી, જે દેશની દ્રાક્ષવાડીઓ જૈતુન વૃક્ષો તે વાવ્યા નથી, એનો હું તને નિવાસી ને એનો તને માલિક બનાવું છું. ઈશ્વરે કેટલો બધો આશીર્વાદ આપ્યો છે, એ આશીર્વાદને આપણે ન ભૂલીએ. યશાયાના 60 અધ્યાયમાં કંઈક આ પ્રકારના વચનો મને ખૂબ ગમે છે. કે 60:19 કે હવે પછી દિવસે તને અજવાળું આપવા સારું સૂર્યની જરૂર પડશે નહીં, અને તેજને સારું ચંદ્ર તારા પર પ્રકાશશે નહીં, પણ યહોવા તારું સર્વકાળનું અજવાળું ને તારો દેવ તારી શોભા થશે. ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહીં, તેમ તારો ચંદ્ર જતો રહેશે નહીં, કેમ કે યહોવા તારું સદાકાળનું અજવાળું થશે. હાલેલુયા. ઈશ્વરે દૈહિક રીતે આપણને આશીર્વાદિત કર્યા છે, સારી નોકરીઓ આપી છે બધા ચર્ચમાં, ને હું ને તમે બધા નોકરીઓ કરીએ, સરસ નોકરીઓ ઈશ્વરે આપણને આપી. બહેનોને સારા જીવનસાથીના પાત્રો, ભાઈઓને સારા જીવનસાથીના પાત્રો આપ્યા, આપણને રહેવા માટે સારા મકાનો આપ્યા, આપણને ઈશ્વરે સારા બાળકો આપ્યા. 127 ગીત શાસ્ત્રનું 127 ગીત છે કે બાળકો એ તો ઈશ્વર તરફથી મળેલું ધન છે, ઈશ્વર તરફથી મળેલી બક્ષી છે, ભેટ છે. અને બાળકો જ્યારે ઈશ્વર તરફથી મળે છે ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનીને બાળકોને પ્રેરણા આપવાની છે, એમને શિક્ષણ આપવાનું છે. કારણ કે તમે કહેશો એ નહીં પણ તમે કરશો એ પ્રમાણે બાળકો કરશે. આપણે બાળકોને પ્રભુના પ્રેમમાં અને ભયમાં ઉછેરવાના છે. ઈશ્વર પિતા આપણને બધાને પુષ્કળ કૃપા આપે, કારણ કે પ્રભુનું વચન આવું કહે છે કે જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા તેને તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ. તમે થોડુંક પાછળ જુઓ અને પછી લાવે સુધી દૂર જુઓ. તમે ક્યાં 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 ખાણમાં ખીણમાં હતા, ક્યાં તમે શિખર ઉપર છો. પ્રભુ આપણને આશીર્વાદ આપે. અહર્નિશ ઈશ્વરનો આભાર માનવા, જેમ એક વિદેશી સમરૂની પેલા તો જતા રહ્યા, ઇઝરાયલના જે હતા બધા જતા રહ્યા, 12 કુળમાંથી 9 કુળના આ રક્તપિત ગ્રહણ થયો તો એ લોકો તો જતા રહ્યા, પણ એક સમરૂની પાછો આવ્યો ત્યારે પ્રભુને આશ્ચર્ય થાય છે કે આ વિદેશી અને એ અહીંયા અને આવી એને કેવી રીતે પ્રભુનો આભાર માન્યો કે સાષ્ટાંગ દંડવત લાભો એ લાભો થઈ ગયો. એને પોતાનું નાક છે ભૂમિ અડાડ્યું છે, પોતાના ઢીચર ભૂમિએ પોતાના હાથ જોયે છે, પ્રભુ આ તમે જ કરી શકો, બીજું કોઈ ના કરી શકે. ત્યારે પ્રભુ ખુશ થઈ કે છે, જા તારા વિશ્વાસે તને બચાવ્યું છે. જે ઘણા બધા સાજા થયેલા ને કહ્યું એ જ વચન એને આપીને એને વિદાય કર્યો. કેટલા આનંદ સાથે એ ઘેર ગયો છે અને કેટલા આનંદથી પોતાની પત્નીને મળ્યો છે કે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની પાસેથી હું સાજાપણું લઈને આવ્યો છું. હાલેલુયા. એ રાજાઓનો રાજા પ્રભુના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે અને એ જ આભાર માનવાના માટે તમારા હૃદય તૈયાર કરે. આમેન આમેન.